આપણા એમ્બિલો થાય તો એવો તપ કરનારની પણ દીપાવે અને કરાવનારનો પણ ઉત્સાહ વધારે. કેટલીક વખત નહીં તો આરાધના કરાવનારાના પણ ક્યારેક મન બગડી જાય અને ઉત્સાહ મંદ પડી જાય એવી ભૂલો આપણે કરી બેસતા હોઈએ છીએ. પેલાને એમ થાય કે હવે કોઈ દાડો કરાવી જ નહીં હોળી, એક તો આપણે કરાવીએ લમણાચીક કરીને અને ઉપરથી અબજસ જ લેવાના હોય, ટીકા ટિપ્પણીઓ જો થવાની હોય તો મુખો પંચાત કરાવવું જ નથી. મૂળમાંથી સુધારવાની જરૂર છે આપણી એક એક પ્રવૃત્તિઓને, અને એ તો સુધરશે કે જો આપણી સામે લક્ષ્ય સ્પષ્ટ હશે તો, કે મારે આહાર ત્યાગ કરવાનો છે, આહાર સંજ્ઞાનો ત્યાગ કરવાનો છે, આ બે થશે તો જ મારો ખરેખર કર્મની નિર્જરા કરાવનારો તપ થઈ શકશે મારા જીવનમાં. આહાર સંયમ, એ પછી આવે છે શરીર ઇન્દ્રિય સંયમ. આહાર સંજ્ઞા જ્યાં કંટ્રોલમાં આવી એટલે ઇન્દ્રિયોમાં ઉન્માદ થતા તમે તીખા તમતમતા માદક રસ પ્રચુર આવા ભોજન ના આરોગો એટલે ઇન્દ્રિયોમાં ઉન્માદ જાગવાની શક્યતાઓ એકદમ ઓછી થઈ જાય, ઇન્દ્રિયો શાંત થઈ જાય. અણસણ અને ઉણોદરી આ બે પ્રકારનો તપ કરવાથી શરીરમાં પ્રમાદ આવતો અટકે છે. વૃત્તિ સંક્ષેપ અને રસ ત્યાગ આહાર સંજ્ઞાને કંટ્રોલમાં લેવાથી ઇન્દ્રિયોમાં ઉન્માદ આવતો અટકે છે. એટલે શરીર સંયમ થયો, પછી ઇન્દ્રિય સંયમ પણ થયો, આહાર સંયમ થયો, પછી ઇન્દ્રિય સંયમ થયો, હવે શરીર સંયમ. શરીરને પણ સંયમી બનાવવાનું છે. તો શરીરનો અસંયમ શું છે? શરીરની ચંચળતા અને સુખશીલતા એ બેના બે દોષો છે. આ આપણું શરીર અત્યંત સુખશીલ બનેલું છે અને આ શરીરમાં ચંચળતા છે. એ બંનેને ટાળવા માટે પછીના બે પ્રકારના તપ બતાડ્યા છે, સલ્લીનતા અને કાયક ક્લેશ, જે ગઈકાલે આપણે વિચાર કર્યો થોડો. જ્યાં સુધી શરીરની ચંચળતા નહીં ટળે ત્યાં સુધી કોઈ દિવસ આભ્યંતર તપની અંદર સ્થિરતા નહીં આવી શકે. સતત ચંચળ બનેલું શરીર, ચંચળતાની ટેવમાં જ ટેવાયેલું આ શરીર એ કેવી રીતે બે કલાક ત્રણ કલાક ધ્યાનમાં બેસી શકશે? આપણે વધુ ને વધુ એક જ આસને બેસવાનો અભ્યાસ કેટલો કેળવેલો છે, એક જ મુદ્રામાં ને એક જ આસનમાં વધુમાં વધુ સમય કેટલો બેસી શકીએ? આપણે કોઈ દિવસ અભ્યાસ કર્યો છે ખરો ધીમે ધીમે આપણે કેળવીને, કે ચલો આજે પેલા એ આ અઠવાડિયાની અંદર એક જ અભ્યાસ કરું કે એક સામાયિક તો મારું એક જ મુદ્રામાં ને એક જ આસનમાં થાય એવો અભ્યાસ કરો, પછી એક અઠવાડિયામાં બરોબર એટલી સ્થિરતા આવી ગઈ તો બીજા અઠવાડિયે પછી વધો કે હવે એક સાથે બે સામાયિક કરું અને છતાં પગનું કોઈ હલનચલન ન હોય, શરીરનું કોઈ હલનચલન ન હોય, બિલકુલ સ્થિરતાપૂર્વકનો મારો એ 1.5 કલાક જાય, બે સામાયિક બરોબર થઈ જાય એટલે મારી એ આસન સ્થિરતા આવી. ધીમે ધીમે સ્થિરતાનો અભ્યાસ કેળવવો જોઈએ. જેને યોગ સાધના કરવી છે, જેને ધ્યાનનો અભ્યાસ કરવો છે, જેને કાયોત્સર્ગની ભૂમિકાને પ્રાપ્ત કરવી છે, એને સ્થિરતા બહુ જરૂરી છે. અને એ માટે શરીરની ચંચળતા છૂટવી જોઈએ. માટે સલ્લીનતા નામનો તપ બતાડ્યો વિનય વિજયજી મહારાજે, પાંચમો પ્રકાર બતાડ્યો સલ્લીનતા, એટલે કે અંગો પાંગને ગોપવવા, શરીરને સ્થિર રાખવું. એ સલ્લીનતા પણ પાછી શરીરથી શરૂ કરવાની છે. શરીર સ્થિર થઈ ગયું, ચલો હાથ પગ તો હલાવતા નથી પણ ઇન્દ્રિયોનું હજી હલન ચલન ચાલુ જ છે, આમ સ્થિર બેઠા છે પણ આંખો આમ જાય આમ જાય આમ જાય, આંખો ફર્યા કરે છે, કાન આ બાજુ કોનો અવાજ આવ્યો, બાર શેનો વરઘોડો નીકળ્યો છે, આ બાજુ વાગ્યું, અહીં બેઠા છીએ પણ આપણા કાન બહાર પહોંચી જાય છે. તો ઇન્દ્રિયોની સલ્લીનતા આપણે નથી કરી શકતા, એને બદલે આપણે આપણી ઇન્દ્રિયોને પણ હવે એક જ વિષયમાં કેન્દ્રિત કરવાનો અભ્યાસ કરવાનો, કે ભાઈ ભગવાનનું દર્શન કરવા ગયા છીએ તો પરમાત્માની મૂર્તિ સિવાય કોઈ પણ વસ્તુ હું જોઈશ નહીં, કોઈની ઉપર નજર નાખીશ નહીં, કે આમ દર્શન કરીએ છીએ સ્તુતિ કરતા તને એટલામાં કોક આવ્યું, કોણ આવ્યું છે એ જોવાનું મારું કામ નથી, એને કેવી સાડી પહેરી છે એ જોવા માટે હું અહીં આવ્યો નથી, એના ઘરેણા કેવા છે એ દર્શન મારે કરવાનું નથી, ભગવાનની મૂર્તિ સિવાય કોઈ પણ આલંબનને વચ્ચે નહીં આવવા દઉં. આ દ્રષ્ટિનો સંયમ થઈ ગયો, સલ્લીનતા, ચક્ષુ ઇન્દ્રિયની સલ્લીનતા. વ્યાખ્યાન સાંભળીએ છીએ તો અહીં આગળ જે વિનય વિજયજી મહારાજની શાંત સુધારસની વાત છે એ સિવાય બીજા કોઈ પણ ઠેકાણે મારા કાનનો ઉપયોગ જવા નહીં દઉં, એટલે શ્રોત્રેન્દ્રિયની સલ્લીનતા થઈ ગઈ આપણી, ઇન્દ્રિયોની સલ્લીનતા, અંગોપાંગની સલ્લીનતા, પછી કષાય સલ્લીનતા. મનમાં કષાયો ઉઠે છે પણ ઉઠેલા કષાયોને નિષ્ફળ બનાવવા, બહાર એને પ્રગટ ન થવા દેવા, એનું નામ છે કષાયોની સલ્લીનતા. દાખલા તરીકે કંઈક એવી ઘટના બની અને મનમાં એકદમ ગુસ્સો આવી ગયો, એમ થઈ ગયું કે હમણાં સણસણતી ચાર સંભળાવી દઉં, આને એમ મનમાં ગુસ્સો આવ્યો છે, તે વખતે તરત જ જાગ્રત બની જવાનું કે આ ગુસ્સો મને કેમ આવ્યો, ગુસ્સો કરવો એ મારા આત્માનો સ્વભાવ નથી, મૌનીય કર્મના ઉદયથી ઉભો થયેલો આ એક વિભાવનો પરિણામ છે. તો મારે કર્મના ઉદયોને આધીન નથી થવું, કર્મના ઉદયોને નિષ્ફળ બનાવવા છે. કારણ કે મારે મારા સ્વભાવમાં જવું છે, વિભાવ દશામાંથી પાછા વળવું છે. મને અત્યારે મનમાં ગુસ્સો આવે છે, પણ મારે આ ગુસ્સાને વધવા નથી દેવો, ગુસ્સાને પ્રગટ નથી થવા દેવો. મનમાં ગુસ્સો આવ્યો પણ એને તમે વાણીમાં વ્યક્ત ન થવા દો, એને તમે વ્યવહારની અંદર સક્રિય ન બનવા દો. એને સમજપૂર્વક દમન નથી કરતા, પણ સમજપૂર્વક કે ગુસ્સો કરવો એ મારા આત્માનો સ્વભાવ નથી, મારે મારા સ્વભાવમાં જવું છે, સમતા એ મારા આત્માનો સ્વભાવ છે. આમ મનને સમજાવીને, મનને મનાવીને, મનને કેળવીને આપણે મનમાં ઉઠતા કસાયોને જ્યાં આગળ નિષ્ફળ બનાવીએ છીએ, તો ત્યાં આગળ આપણે કસાયોની સલીનતા કરી કહેવાય. અને એ સલીનતા કરી એટલે તમારો તપ થઈ ગયો, ત્યાં આગળ કર્મની નિર્જરા શરૂ થઈ ગઈ. કસાયો કરવાથી એના દુષ્પરિણામો શું આવી શકે છે? કસાયો ન કરું, સમતા રાખવું, તો એના લાભ કેટલા છે? મારા આત્માનો સ્વભાવ શું છે? કસાય કરવો એ કે કસાયને નિષ્ફળ બનાવીને સમતાને સિદ્ધ કરવી એ? આત્મ સ્વભાવનું ચિંતન, કસાયોના વિપાકનું ચિંતન, ક્ષમાના લાભોનું ચિંતન, આવું કોઈ તત્વ ચિંતન કરીને મનમાં ઉઠતા કસાયોને જ્યારે આપણે નિષ્ફળ બનાવીએ છીએ. લોભ દશા જોર કરી ગઈ, પણ તે વખતે એ લોભને નિષ્ફળ બનાવવો અને કોઈને છેતરવાની પ્રવૃત્તિ ન કરી દઈને સંતોષ ભાવને ધારણ કરવો, એટલે કસાયોની સલીનતા થઈ ગઈ. કર્મની નિર્જરા કરવાના આ બધા ઉપાયો છે. આત્મામાં અનાદિકાળથી કેટકેટલા ભાવો દુર્ભાવો ઉઠતા રહે છે, એને નિષ્ફળ બનાવવા માટે આ સલીનતા એક શ્રેષ્ઠ ઉપાય છે. કસાયોની સલીનતા કરતા ચાલો, ઇન્દ્રિયોની સલીનતા કરતા ચાલો, અંગોપાંગની સલીનતા કરતા ચાલો. એને ગોતવો, એને શાંત કરો, એને સ્થિર કરો, એટલે આપણી કર્મની નિર્જરા થઈ ગઈ. અને જેમ સલીનતા કરવાની છે એને ગોપવવાના છે, એમ આ કાયાને કેળવવી પણ પડશે. કારણ કે જીવનમાં સાધનાના માર્ગે જતા અનેક કષ્ટો આવવાની શક્યતા છે. એ કષ્ટની વખતે આપણું ચિત્ત ચલાયમાન ન થઈ જાય, એ કષ્ટ આપણને સાધના માર્ગથી ભ્રષ્ટ કરનારું ન બની જાય. એટલા માટે શરીરને, શરીરમાં કષ્ટ હોય છતાં મનમાં પ્રસન્નતા હોય, કાયામાં ક્લેશ હોય પણ મનમાં સંક્લેશ ન હોય, એવી ભૂમિકાને સિદ્ધ કરવા માટે આપણે સ્વેચ્છાએ શરીરને કેળવવું પડે. પ્રતિકૂળતામાં પણ પ્રસન્નતાને ટકાવી રાખવાની સાધના કરવી જોઈએ. એનું નામ છે કાયક ક્લેશ નામનો છઠ્ઠો તપ. કે રોજ તમે સ્વેચ્છાએ કંઈક એવી સાધના કરો, જ્યારે જ્યારે મોકો મળે ત્યારે એવી કોઈક આરાધના કરતા રહો કે જેના દ્વારા શરીરને થોડી થોડી તકલીફ પડે, કાયામાં ક્લેશ હોય પણ સ્વેચ્છાએ સ્વીકારેલી એ સાધના હોય, સમજપૂર્વક કરતા હોઈએ માટે શરીરને થાક લાગે, શરીરને કષ્ટ પડે, છતાં એની કોઈ અસર આપણા મન ઉપર ન હોય અને એમાં પણ આપણું મન પ્રસન્ન રહી શકે, તો પ્રતિકૂળતામાં પ્રસન્ન રહેવાની જે ટેવ પડતી જશે, એ ટેવ જેમ જેમ પ્રબળ બનતી જશે, તો આવતીકાલે ભલે તમે ઊભું કરેલું નહીં પણ સહજ રીતે જીવનમાં કોઈ કષ્ટ આવ્યું તો તે વખતે પણ મનની પ્રસન્નતા ખંડિત નહીં થાય એવી ભૂમિકા તમે પ્રાપ્ત કરી શકશો. જેમ ઇન્દ્રિયોને શાંત રાખવાની છે, શરીરને સ્થિર રાખવાનું છે, એમ કાયાને સતત કેળવતા જવાનું છે. અને એ માટે અનેક ઉપાયો છે. બીજાની સેવામાં કાયાને ઘસી નાખો. થાક લાગે છે છતાં સેવા કરવી છે, કારણ કે સેવામાં આનંદ આવે છે. બીજાને સમાધિ આપવી એ મારો ધર્મ છે. પોતાના શરીરની સુખશીલતાનો વિચાર કરીને પડ્યા રહેવું એ મારો અધર્મ છે. આ પોતાની સ્વભાવ દશાનું ચિંતન કરીને કાયાને કેળવવા માટેનો અભ્યાસ એ ધર્મ બની જશે. અને માટે જ સેવામાં કર્મની નિર્જરા છે. શરીર તો બહુ સુખશીલતામાં ટેવાયેલું છે, એની મુશ્કેલીમાં મૂકીને પણ મારે પ્રસન્નતા ટકાવવી છે અને એવી ટેવ પાડવી છે, એ માટે સ્વેચ્છાએ સાધના માટે કંઈક ને કંઈક કષ્ટ આપતા રહો તો ત્યાં પણ કર્મની નિર્જરા છે. સાધુ ભગવંતો, સાધુ સાધ્વીજીઓ લોચ શા માટે કરે, તાડ વિહાર શા માટે કરે? શું એમના શરીરને કોઈ કષ્ટ નહીં પડતું હોય? શરીરને કષ્ટ પડે પણ સ્વેચ્છાએ સ્વીકારેલું એ કષ્ટ મનમાં કોઈ સંક્લેશ નથી જન્માવતું, અને માટે ત્યાં આગળ એમની જે કાયાની કેળવણી થાય છે એ કાયાની કેળવણી દ્વારા કર્મની નિર્જરા કરી રહ્યા છે. આપણે અનાદિકાળથી એવા ટેવાયેલા છીએ કે જરાક પણ જો શરીરમાં તકલીફ ઊભી થાય તો અરે ડોક્ટર પાસે, આપણા શરીરની સુખાકારીતા માટે પણ ડોક્ટર પાસે ઇન્જેક્શન લેવા જવું હોય પણ તે છતાં ડોક્ટરને કહીએ શું, સાહેબ જરા લાગે નહીં હો, ધ્યાન જરા નવી સોય લેજો, હલકો હાથ કયા ડોક્ટરનો છે? એક શરીરની સુખાકારીતા માટે પણ એક ઇન્જેક્શનની સોય પણ આપણે ખમી શકતા નથી, ત્યાં આમ થઈ જાય છે. તો આપણા જીવનમાં ક્યારેક કોઈ કેવા મહાપુરુષોના જીવનમાં જે કષ્ટો આવ્યા એવા કોઈ કષ્ટો આવે ત્યારે આપણા ચિત્તની હાલત શું થાય? જ્યાં આગળ એક ઇન્જેક્શન ની સોય પણ ન ખમાતી હોય ત્યાં ખંધક મુનિ ના શરીર ઉપરની ચામડી ઉતારી નાખી મારા હોય, તે છતાં પણ એ ખંધક મુનિ અડોલપણે ઉભા રહ્યા હતા અને સામેથી એ મારાઓને એમ કે છે કે ભાઈ તમને રાજાની આજ્ઞા છે, ભલે ખુશીથી ચામડી ઉતારો, પણ તપ તપી તપીને તાપ સહન કરી કરીને જમીન ઉપર સુઈ સુઈને આ શરીરની ચામડી એવી જાડી અને બરછટ થઈ ગઈ છે કે સીધી જલ્દી ઉતરશે નહીં, માટે ધ્યાન રાખજો ચામડી ઉતારતા ક્યાંય છરો તમને વાગી ન જાય. પોતાની ચામડી ઉતારવા આવેલા મારાઓને પણ એનું અહિત ન થાય એનો વિચાર, મને જરા ઓછી પીડા થાય એમ ચામડી ઉતારજો એમ નથી કીધું ખંડક મુનિએ, તમને ક્યાંક વાગી ન જાય ધ્યાન રાખજો એ ભલામણ કરી છે. અને સામેથી કે છે કે પીડા રખે તુમાં હાથે થાય કહો કિમ રહી એ ભાયા રે, જોજો ક્યાંક તમારા હાથને કોઈ તકલીફ ના પડે અને મારા ભાઈ કો અમે કેવી રીતે ઉભા રહીએ તો તમને કામ કરવું ફાવશે, તમને તકલીફ ના પડે એવી રીતે હું ઉભો રહું. ચામડી ઉતારવા આવેલાને પણ ભાઈ કહીને બોલાવે છે કે ભાઈ બોલ હું કેવી રીતે ઉભો રહું તો તને તકલીફ ના પડે, જોજે ક્યાંય તને વાગી ન જાય. આટલી હદે કષ્ટને સહન કરવાની ભૂમિકા ખંડક મુનિમાં ક્યાંથી આવી હશે? કાયક ક્લેશ નામનો તપ શરીરને કેવું કેળવ્યું હશે કે શરીર ઉપર આટલી હદનું કષ્ટ આવી જાય, જીવતા જીવે ચામડી ઉતરડી જાય અને તે છતાં પણ મનમાં કોઈ ઉકારો પણ ન થાય, કોઈ દુર્વિચાર પણ ના આવે અને પોતાની ધ્યાનની ધારામાં એ અખંડપણે આગળ વધી શકે. આ સાધના એ કેટલી મહાન સાધના હશે અને ત્યારે જ કર્મની નિર્જરાઓ થઈ શકે છે. અને આ કંઈ અશક્ય નથી, પ્રેક્ટિસથી બધું જ શક્ય છે. જેને મનને કેળવતા આવડે, મનને વાળી લેતા આવડે અને મનથી ઉપર ઉઠતા આવડે, ચૈતન્યની અંદર સ્થિર થતા જેને આવડે એને માટે બધું શક્ય છે. ખંધક મુનિએ ચામડી ઉતારી એ તો આપણે શાસ્ત્રોમાં વાતો સાંભળીએ છીએ, મેં તો મારી નજરે એવા સાધુ પુરુષને જોયા છે કે ખરેખર જેની છરાથી ચામડી ઉતારડાય છે. અમારા સમુદાયમાં એક આચાર્ય મહારાજ હતા, યશોદેવ સુરેશ્વરજી મહારાજ, કાળ કરી ગયા, મહારાષ્ટ્રની અંદર એમણે ખૂબ ઉપકારો કર્યા, અનેક સંઘોની ઉપર કરોડો નૌકાર મંત્રનો જપ કરેલો અને સાચા આત્મનિષ્ઠ એ સંત હતા, આત્મજ્ઞાની સંત હતા. અમે તો એમની સાથે રહેલા છીએ વર્ષો સુધી. એમને આખા શરીરે ખરજવું થયેલું, ખરજવું એટલે ભયંકર ખરજવું, રીતરામ થરના થર જામી જાય, રસીના પાણી ને રસી એટલી બધી નીકળે ને થર જામી જાય. ઉપાયો કરી 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 કરીને થાક્યા અને છતાં કોઈ અસર નહીં. 2011ની સાલમાં અમારી દીક્ષા પછી અમારું પહેલું ચાતુર્માસ, અમે પુનામાં ચાતુર્માસ હતા અને ત્યાં આગળ પુનામાં કોઈક એક ઊંટ વૈદ આવ્યો એવો અગર સાવ અનાળી, અને એને એવી બધી વાતો કરી કે હું એમ કે ગણતરીના દિવસોમાં 8-15 દિવસમાં ગમે એવું ખરજવું હોય, જરતું ખરજવું હોય છતાં હું મટાડી દઉં, પણ એ માટે થોડીક સહન કરવું પડે. અને કંટાળેલા ઉપાયો કરીને એને બધાએ કીધું કે સાહેબ કરી લઈએ ઉપાય. અને મેં જોયું એ એકાંતરે એકાંતરે આવતો હતો કંઈક દવા લઈને, દવા લઈને આવે, દવા લગાડે, એ દવાના કારણે અંદરનો રોગ કે જે કંઈ હોય નીકળે, એટલું બધું પરવું નીકળે ને એટલી બધી રસી જામે અને રીતસર એના થર જામી જાય. વળી એકાંતરે આવે ત્યારે રીતસરની છરી જ લઈને આવે શાક સમારવાની. અને એ આચાર્ય મહારાજ બંને હાથ ને બંને પગ એમના આખા ખરજવાથી જરેલા, પણ મને બરોબર યાદ છે આજે પણ એ દ્રશ્ય, હજી હું આંખ બંધ કરું ત્યારે મારી નજર સામે આવે છે, નજરે જોયેલું કે રીતસર એક પાંચ મુકાવી પગ લટકતા મૂકી નીચે ટેબલ ઉપર અને એ બેસી જાય અને નવકાર મંત્રના પ્રખર આરાધક, કદાચ જેમ ખંધક મુનિ દેહભાન ભૂલી જતા હશે એમને માટે કલ્પના આવે છે કે એ નૌકાર મંત્રના સ્મરણમાં ને ધ્યાનમાં એ કદાચ પોતાના દેહભાવને ભૂલી જતા હશે. જેવો પેલો આવે એટલે તરત જ આમ કરીને આમ આંગળીના વેઢા એમના શરૂ થઈ જાય નૌકાર મંત્ર ગણવાના. અને અમે જોયું છે કોઈ ઇથર લગાડ્યા વિના, કોઈ ઇન્જેક્શનથી ચામડી બેરી કર્યા વિના, કશું જ કર્યા વિના એ ઊંટ વૈદ જેવો એ રીતસર છરો લઈ અને જેમ કાકડીની છાલ તમે ઉતારો એમ આમ રીતસર આખી ને આખી શરીર ઉપરથી છાલ ઉતારીને લોહીની ટીસીઓ દેખાય, પણ કોઈ દિવસ અમે એમના મોઢા ઉપર હુંકારો નથી જોયો. દિવસો સુધી આવી વેદના એમણે સહન કરી, અલબત્ત ખરજવું મટ્યું નહીં, છેવટે કંટાળીને બધા સાધુઓથી ન જોવું ગયું, અમે લોકોએ ના પાડી કે ભાઈ આ બધું બંધ કરો આ બધા અખતરાઓ, પણ એમણે કોઈ દિવસ હુંકારો નથી કર્યો. આ કઈ જાતની સાધના, અશક્ય કશું જ નથી. આ સંસારમાં આત્મા જો જાગ્રત બને અને જો દેહ ભાવથી ઉપર ઉઠવાની સાધના જો એ કરી શકે તો ચૈતન્યની સાથે જોડાયેલો અંતરનો તંતુ દેહ ભાવથી જો ઉપર ઉઠતા જેને આવડ્યું એને માટે બધું જ શક્ય છે. અને તમામ સાધનાઓ કરીને જો કંઈ કામ કરવાનું હોય તો આ એક જ કામ કરવાનું છે, દેહ અને આત્માનું ભેદ જ્ઞાન સિદ્ધ કરી લેવાનું છે. દેહ અને આત્માની આ વિભક્તિ, એનું વિભાજન કરતા જેને આવડે એની જ પરમાત્માની ભક્તિ સફળ બને. ભક્તિ પણ દેહ અને આત્માની વિભક્તિ કરવા માટે છે. ક્યારે થઈ શકે, કાયાને કેટલી કેળવી હશે અને મનને કેટલું નિયંત્રિત કર્યું હશે ત્યારે આ શક્ય બને. કાયક ક્લેશ નામનો આ તપ એમ કે છે કે હંમેશા સ્વેચ્છાએ કાયાને કેળવતા રહો. કેવી રીતે કાયક ક્લેશ કરવાનો? સંસારમાં આખો દિવસ ઘણી દોડ ધામ કરીએ તો આપણે તપ તો કર્યો કહેવાય ને. એ સવારથી સાંજ સુધી મુંબઈમાં તમે ટ્રેનોની અંદર ધક્કે ચડતા હો, ભીસાતા હો, કેટલી કાયાને તકલીફ પડે ત્યારે કેટલી બધી કર્મની નિર્જરા થાય. ટ્રેનોમાં તમે કર્મની નિર્જરા કરો, બસની લાઇનમાં અડધો કલાક ઉભા રહો તો એ કર્મની નિર્જરા જ થાય ને. આખો દિવસ દુકાનમાં કાળી મહેનત કરો તો એ કાયક ક્લેશમાં કર્મની નિર્જરા ક્યાં થઈ શકે? જ્યાં સ્વેચ્છાએ સ્વીકારેલું કાયક કષ્ટ હોય, કાયક ક્લેશ હોય અને જેમાં ચિત્તની પ્રસન્નતા હોય ત્યાં આગળ કર્મની નિર્જરા છે. બાકી તો બળદ પણ ઘણું બધું કાયક ક્લેશ સહન કરે છે, એની કર્મની નિર્જરા નથી થતી, બળદીઓ ભાર વેઢારે છે એમાં. પણ કાયક ક્લેશ તો એ છે કે આત્માની શુદ્ધિને માટે, કર્મની નિર્જરાને માટે સ્વેચ્છાએ સાધના માર્ગનું જ્યારે કોઈ કષ્ટ આપણે સ્વીકારી લઈએ છીએ ત્યારે ત્યાં આગળ ચિત્તની પ્રસન્નતા પૂર્વક સેવાતું એ કષ્ટ, એ ક્લેશ જે મનમાં કોઈ સંકલેશ ન જન્માવે એ સાધના કર્મની નિદ્રા કરાવી આપે છે. અને એવી સાધના કંઈક ને કંઈક વ્યક્તિએ જીવનમાં અપનાવવી જોઈએ જેથી એની ધીમે ધીમે આ ભૂમિકા કેળવાતી જાય. દેહ ભાવને ભૂલવાની મુશ્કેલીમાં પણ મજબૂરીમાં, સંયોગોની મજબૂરીમાં મનની મજબૂતાઈ જળવાઈ રહે એ માટે આ કાયક ક્લેશ નામનો તપ જ્ઞાની પુરુષોએ બતાડ્યો છે. જીવનમાં ક્યારેક મજબૂરીઓની તકો આવશે ત્યારે મન મજબૂર ના બને પણ મજબૂત બને એ માટે આ કાયક ક્લેશ નામનો તપ કરવાનો છે. આપણે કોઈ સાધના રાખી છે ખરી શરીરની આ સુખશીલતાને ધીમે ધીમે પણ ઘટાડવા માટેની કોઈ સાધના કરી આપણામાં? ખાલી ઉપવાસને જ આપણે તપ સમજ્યા છીએ, ભૂખ્યા રહેવાની તપ સમજ્યા છીએ, પણ આ બધો પણ તપ છે આ ખ્યાલ જ આપણને નથી. માટે આપણે વર્ષો વીતી જાય છતાં શરીરની સુખશીલતાથી છૂટી શકતા નથી, કાયાને આપણે સાચા અર્થમાં કેળવી શકતા નથી. સ્વેચ્છાએ કંઈક ને કંઈક એવી સાધનાઓ સ્વીકારો અને એટલા માટે આપણે ત્યાં અનેક પ્રકારની આરાધનાઓ છે. પછી આ એમ્બિલની ઓળી હોય કે અઠમ તપનો આરાધન હોય, દરેક વખતે આપણે ત્યાં આટલા ખમાસમણા આપવાને, આટલા કૌશક કરવાને, આટલી પ્રદક્ષિણા આપવીને, આ બધું શેને માટે છે? આ કોઈ ખાલી કસરત છે? નહીં, એના દ્વારા શરીરને કાયક ક્લેશ નામનો તપ કરાવીને કર્મની નિર્જરા કરાવવાની છે કે બધું કરીએ છતાં અંતરમાં આનંદ હોય. આ એમ્બિલની ઓળી આવશે ને, વિધિપૂર્વક જે લોકો ઓળી કરતા હશે એ લોકો વિધિમાં શું શું કરશે? પહેલે દિવસે 12 ખમાખણા આપે, પછી સિદ્ધ પદના 8, આચાર્ય પદના 36, ઉપાધ્યાય પદના 25, સાધુ પદના 27, સમ્યક દર્શનના 63, 67, આટલા આટલા ખમાસમણા આપે એટલે એને કેટલો કાયક ક્લેશ નામનો તપ થાય અને એ તપ દ્વારા એના ચિત્તની પાછી પ્રસન્નતા વધે. 67 ખમાસમણા આપે ત્યારે શરીર તો થાકીને લોપ થઈ જાય છતાં અંતરમાં પ્રસન્નતા હોય ને પરમાત્માની ભક્તિનો આનંદ હોય ત્યારે જે કર્મની નિર્જરા થાય એ નિર્જરા જ જુદી હોય. પણ આપણે શરીરને થકવવાનું સમજ્યા છીએ ખરા? ખમાસણા કેવી રીતે આપવાના? કેવી રીતે મારે જોવું છે ખરેખર આમાંથી કોઈને ખરેખર શાસ્ત્રીય પંચાંગ પ્રણિપાત ખમાસમણું આવડે છે કરું? કાયમ ઓળીઓ કરનારાને મારે પૂછવું છે, કાયમ દેરાસરમાં જનારાઓને પૂછવું છે, કાયમ ખમાસમણા આપનારાઓને પૂછવું છે કે ખમાસમણું કેવી રીતે અપાય એ આપણને ખબર છે ખરી? પંચાંગ પ્રણિપાત ન થાય તો એ ખમાસમણું ખમાસમણું થયું કેમ કહેવાય? અને જો પંચાંગ પ્રણિપાત કરતા આવડે તો એમાં કાયક ક્લેશ નામનો તપ થઈ જાય છે અને અંતરની કોઈક વિશુદ્ધિઓ પ્રાપ્ત થાય છે, સાચી નમ્રતાનો ભાવ કેળવાય છે. કેવી રીતે એક માસમણું આપવાનું? આપણા બે હાથ, બે ઢીંચણ, બે આપણા પગના બે ઢીંચણ, બે હાથ અને માથું, આ પાંચે અંગ બરોબર એક સાથે જમીનને અડે ત્યારે એ પંચાંગ પ્રણિપાત ખમાસમણું થયું કહેવાય. ગમે તેમ ખમાસમણા અપાય નહીં, ગણાના ખાલી બે ઢીંચણ અડતા હોય છે, ગણાના ખાલી આમ બે હાથ અડતા હોય, આમ આમ કરે ખમાસણો આપે તો. પાંચે અંગ આપણે કોઈ દિવસ ભેગા કર્યા છે ખરા? અને એ ખમાસમણો આપતી વખતે ઉભા થઈએ ત્યારે કેવી રીતે રહેવાનું, નીચે વળીએ ત્યારે કેવી રીતે વળવાનું, કેવી રીતે ક્યારે પાંચ અંગ નીચે અડાડવાના એ કોઈ દિવસ આપણે શીખ્યા છીએ ખરા? શીખવું છે કરવા માટે કે ખાલી જોવા માટે? અરે આપણને કઈ નથી આવડતું અને ખોટા આપણે અભિમાનમાં રહીએ છીએ કે અમે તો બહુ ધર્મી છીએ, અમે તો રોજ આમ કરીએ છીએ, અમે તો રોજ દર્શન કરીએ, અમે તો રોજ ચૈતવંદન કરીએ, અમે તો રોજ ભગવાનની પૂજા કરીએ. અભિમાન આપણું વધતું ગયું છે અને પાયાની વાતો ભૂલાતી ગઈ છે. નહીં તો એક ખમાસમણું પણ કેટલું જબરજસ્ત પરિણામ લાવનારું બની જાય. ખમાસમણાની રોજ આરાધના કરનાર કોઈ દિવસ એને પેટના રોગ ન થાય, જો વ્યવસ્થિત ખમાસમણા આપતા આવડે તો. કોઈ કસરત કરવાની જરૂર નથી, કોઈ સ્વિમિંગ કરવાની જરૂર નથી. આપણા જ્ઞાની પુરુષોએ તો આરાધનાઓ એવી બતાડી છે કે એ આરાધના કરો તમને કમરના દર્દ ન થાય, પેટના દર્દ ન થાય, ગળાના દર્દ ન થાય, અને સાથે આરાધના થઈ જાય, અને કાયક ક્લેશ નામનો તપ કરીને તમે પાછી કર્મની નિર્જરા કરો. પણ ક્યાં આપણે કરવું છે એ બધું? ખમાસમણું, એક જ ખમાસમણું, એમાં કેટલીય યોગની મુદ્રાઓ સહજ રીતે થઈ જાય છે, યોગના આસન એમાં થઈ જાય છે, બધું એમાં થઈ જાય છે. ખમાસમણું આપતી વખતે ગમે તેમ હાથ રખાય નહીં, ગમે તેમ ઉભા રહેવાય નહીં. એની સાચી વિધિ એ છે કે જ્યારે આપણે ખમાસમણું આપીએ ત્યારે ખમાસમણું આપતા પહેલા આપણી હાથની મુદ્રા પણ વ્યવસ્થિત હોવી જોઈએ. જો અભિમાની માણસ છે ને હંમેશા આમ રહે, આમ તમે કોઈને પણ એ શું સમજે, એના ખભા હંમેશા આમ પોળા થાય અભિમાન હોય ત્યારે. અને આપણે જયારે મહાપુરુષોને નમવું છે તો હંમેશા ખભા આમ થવા જોઈએ. તમે જો માણસ ગભરાઈ જશે ત્યારે આમ થઈ જશે, કારણ કે ગભરાઈ ગયો અને હવે પોતાનું કોઈ હિંમત નથી, એનું અભિમાન ગયું. અભિમાન આવશે ત્યારે આમ કરશે, આમ કરે ત્યાં અભિમાન છે, આમ થાય ત્યાં નમ્રતા છે. ખમાસમણું આપવાનું છે એટલે પરમાત્માને કે ગુરુ મહારાજને જેને આપણે ખમાસમણું આપીએ છીએ એમની મહાનતાનો સ્વીકાર કરીએ છીએ, એમના ચરણોમાં આપણે નમ્ર બનવાનું છે. તો પહેલેથી જ ત્યાંથી જ શરૂ થાય છે. ખમાસમણું આપતી વખતે હાથ આમ રખાય નહીં, પીછામાં ખમાસમણું આમ ન રખાય, આ બિલકુલ ખોટી પદ્ધતિ છે. ખમાસમણું આપતી વખતે ઉભા ઉભા ખમાસમણું આપવાનું હોય, અને એમાં એની સાચી વિધિ આ છે. આમ ઉભા થયા તમે, આ આપણી બે કોણી એ અહીં નાભી ઉપર અડવી જોઈએ. આમ રે હાથ, આ આમ હાથ જોડ્યા, માથું નમેલું હોય, પીછાની ખમાસમણો વંદ્યમ જા. હવે તમે આમ જો આમ થઈ ગયા એટલે નમ્રતાનો ભાવ આવવાનો જ છે ત્યાં આગળ. તમે આમ કર્યું, આ કોણી બે અહીં આગળ છે, આ હાથ બે આમ છે, માથું આ હાથને આમ નમેલું છે, ઈચ્છામી ખમાસમણો વંદ્યમ જામણી જાય નિસિહી આય, આટલું ઉભા ઉભા બોલવાનું છે. પછી નિસિહી આય આટલું બોલીને પછી આમ નમવાનું છે. આ અહીં ને અહીં રહેશે, ઢીંચણ બે જમીનને અડ્યા, આ બે હાથ હવે જમીનને અડશે. નિસિહી આય ઉપર સુધી બોલ્યા પછી નિસિહી આય મથેણ વંદામી, આમ કરીએ, આ માથું જમીનને અડે, આપણા બે હાથ જમીનને અડે, અને આ બે ઢીંચણ અડે, આ પાંચે અંગ જમીનને અડવા જોઈએ, એટલું નમવું જોઈએ. હવે આટલું તમે નમો એટલે કરોડરજ્જુને પૂરી કસરત મળી જાય. અહીંયા આગળ તમે બિલકુલ માથું નમાવતા માટે કરોડરજ્જુને પૂરી કસરત મળશે. આ રીતે તમે રાખીને આમ તમારે નમવાનું છે એટલે આ કોણી એ પેટ ઉપર વજન મારશે, અને એટલું આટલું વળ્યા એટલે પેટના અંદરના અંગો પાંગો જે છે, પાચન તંત્ર છે, એ અંદર સંકોચાશે ને એની ઉપર જોર આવશે, એટલે આખું પાચન તંત્રને પણ ત્યાં આગળ કસરત મળી જશે. અને આખું આમ કરીને તમે વળશો એટલે આ ગળું માથું બધા અંદરના અવયવોને એક જાતની કસરત મળે છે. અને આ રીતે અહીં આગળ મથેણ વંદાની કરીને વળી પાછા આમ જ ઉભા થવાનું. ખમાસમાં આપણે ઈચ્છામી કોણ છે મથેણ, આમ હાથના ટેકા દઈને ઉભા નથી થવાનું, આપણે તો આમ હાથનો ટેકો દઈને ઉભા થઈએ. એટલે કાયાને કોઈ ક્લેશ તો પહોંચાડવો જ નથી આપણે, ક્યાં આમ કાયક ક્લેશ નામનો તપ થાય છે. ઘણા લોકો આમ ખમાસમાં આપણે ઈચ્છામી કોણ મથેણ મથેણ, એના બે ઢીંચણ જ જમીનને અડ્યા, બે હાથને માથું તો અડે જ નહીં. ઘણા ઈચ્છામી કોણ આમ આમ કરે, આ કોઈ આપણે સર્કસના ખેલ નથી કરતા. આપણે એક આરાધના કરીએ છીએ એમાં નમ્રતાનો ભાવ પરિપૂર્ણ આવે, શરીરના બધા અંગો પાંગોને કસરત મળે એટલે શારીરિક દેરલાભ, અને એના દ્વારા જે કાયક ક્લેશ થાય છે સ્વેચ્છાએ એનાથી આખી કર્મની નિર્જરા થાય છે. અને આ રીતે તમે હું કહું છું જ્ઞાનના 51 ખમાસમણા આપો, કોઈ કસરત કરવાની જરૂર નથી, કોઈ દવા લેવાની જરૂર નહીં પડે. અને એમાં આ તો એક આપ્યું, 5, 10, 15 આપીએ ને એટલે વિકેટ ડાઉન થવા માંડે, પછી ખબર પડે કે આમાં કેવો કાયક ક્લેશ નામનો તપ થાય છે. અને એ વખતે વળી પાછું મન પછી તો એમ થાય કે હવે બેઠા બેઠા જવા દઈએ 2-5, અને તે વખતે નહીં, ઉભા થાવ, ચલો બરોબર નમો. અને એ જે મનને કેળવણી મળે છે તે વખતે, કે શરીર સુખશીલ બનતું જાય અને મનને તે વખતે પ્રોત્સાહન આપવાનું છે, તે વખતે કાયાને ક્લેશ થતો જાય છતાં સ્વેચ્છાએ કરીએ છીએ માટે ચિત્તની પ્રસન્નતા વધતી જાય, અને પ્રસન્ન ચિત્તે જે કાયક ક્લેશ દ્વારા જે શરીર કેળવાય, અને આ રીતે તમે જયારે રોજની પ્રેક્ટિસ પાડેલી હોય પછી માની લ્યો કે નથી ને કોક વાર એવી મુસીબતમાં મુકાઈ ગયા અને કદાચ ક્યાંક ઉભા રહેવું પડ્યું, ક્યાંક કંઈક તકલીફમાં મુકાવવું પડ્યું, શરીરને થોડા કષ્ટ સુધી તો કંઈ અસર જ નહીં થાય કે જે તમારા ચિત્તને વ્યાકુળ બનાવે, જે તમારા ચિત્તમાં અર્થ ધ્યાન જન્માવે, કોઈ મુશ્કેલીમાં મૂકે, આપણે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પ્રસન્ન રહેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકશું. આ રીતે કાયક ક્લેશ નામનો આ તપ કરવાનો છે. અણસણ અને ઉણોદરી એના દ્વારા આહાર સંયમ, વૃત્તિ સંક્ષેપ અને વિરય ત્યાગ દ્વારા ઇન્દ્રિય સંયમ, સલ્લીનતા અને કાયક ક્લેશ દ્વારા શરીર સંયમ, આહાર સંયમ, ઇન્દ્રિય સંયમ અને શરીર સંયમ, આ ત્રણ પ્રકારને બાહ્ય આરાધના જ્યારે પૂર્ણ થાય એટલે આખી ભૂમિકા તૈયાર થઈ ગઈ. ત્યાર પછી હવે આત્મસંયમ, આત્માનો સંયમ કરવા માટે છ પ્રકારની આભ્યંતર તપની સાધના વિનય વિજયજી મહારાજ અહીં આગળ બતાડે છે. આ બાહ્ય પ્રકારનો જે છ પ્રકારનો તપ છે બાહ્ય રીતે એનો પણ કેટલો બધો પ્રભાવ છે, અને આ સલ્લીનતા અને કાયક ક્લેશ નામના તપ દ્વારા પણ કેટલી જન્મ જન્માંતરના ભયંકર કર્મોની નિર્જરા થઈ શકે છે, અને ગણતરીના દિવસોમાં અઢળક કર્મોની ગંજીઓ કેવી સાફ થઈ જાય છે એ માટેનું શાસ્ત્રની અંદર એક દ્રઢ પ્રહારીનું અને અર્જુન વાળીના બે સુંદર દ્રષ્ટાંતો આપણે ત્યાં શાસ્ત્રોમાં જોવા મળે છે. આ બંને મહાત્માઓએ જીવનમાં ભયંકર પાપાચરણો કરીને પણ છેવટે કેવી રીતે આ પાપોને એમણે ખતમ કર્યા છે, આ કર્મોની નિર્જરા એમણે કરી છે એના રોમાંચક દ્રષ્ટાંતો અને એની સાથે આભ્યંતર તપની જે સાધનાની આગળની પદ્ધતિઓ છે એનું વિવેચન આપણે આવતીકાલે કરીશું. આજનું પ્રવચન અહીં આગળ પૂર્ણ થાય છે.
નમો અરિહંતાણં, નમો 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 સિદ્ધાણં, નમો અરિહંતાણં, નમો 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 સિદ્ધાણં, નમો 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 આયર્યાણં, નમો 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 ઉગધ્યાણં, નમો 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 આયર્યાણં, નમો 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 ઉગધ્યાણં, નમો નમો લોય સ્તંભ સાહુણં, નમો અરિહંતાણં, નમો 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 લોય સ્તંભ સાહુણં, નમો અરિહંતાણં, નમો નમો પંચ નમો કારો સબ પાવ પનાશણો એક પંચ નમો કારો સબ પાવ પનાશણો મંગળાણ સભ્યથી પરમંહાવૈ મંગળમ ભાવૈ મંગળમ